நமோ நோயை சௌரி அந்தானம் நமோ நோயை சௌசிதானம் நமோ நோயை சௌ ஆயிரியானம் நமோ நோயை சௌஜாயனம் நமோ நோயை சௌ திரிகாலவர்த்தி சாவனம் ஓம்காரம் இந்து சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவான் யோ மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமசுமரி சாதாரி சுவானுபூத்தியாசாஸ்தி சுவாய் பவாய
பிரவச்சன் சார் சாஸ்திர ஹேமா ஆத்மா தேமா பிராஜ தூ தத்துவோ એને કઈ રીતે ક્યા પ્રકારે જાણે આત્મા જાણ્યો કહેવાય અને એને ધર્મ થયો કહેવાય એની વ્યાખ્યા છે. જ્ઞેય તત્વ છે ને નામ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી ચૈતન વસ્તુ છે એની અનાદિથી સંયોગી આ ચીજો અને અંતરમાં થતા શુભ ને અશુભ વિકારની લાગણી રૂપ વિકાર ભાવ એના ઉપર એનું અસ્તિત્વ છે અને એમાં ટકી રહેલો છું એ મારી ચીજ છે એમ માનીને ભ્રમણાથી પરિભ્રમણ કરી રહ્યો છે. ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં વસ્તુ વસ્તુ છે, વસ્તુ છે એટલે પદાર્થ છે ને પદાર્થ છે એટલે એના સ્વભાવો એમાં વસેલા છે. જ્ઞાન દ્રષ્ટા જ્ઞાતા આનંદ અસ્તિત્વ સ્વચ્છત્વ પ્રકાશત્વ વગેરે અંતરમાં એની શક્તિઓ એટલે સ્વભાવ એટલે વાસ્તવિક એનું સત્વ એ ત્રિકાળ આત્માની સાથે તદરૂપ તદાત્મરૂપ છે. પણ તેને અનાદિથી ભૂલ્યો છે. એ ભૂલ એટલી કે એનો અંતર સ્વભાવ પરમાનંદ ને શાંત રસકંદ છે, એના તરફ ન ઝૂકતા અનાદિ કાળથી શુભ ને અશુભ વિકાર ઉપનિપાપના દયાદાન વ્રત ભક્તિ જપ તપ એ વિકલ્પો ઉઠે રાગાંશ છે એનો અનુભવ ને તેનો ભોગતા થઈને દુઃખી થઈને અનંતકાળમાં પરિભ્રમણ કરે છે. બારમો બોલ છે, ફરી જુઓ કેવો છે ભગવાન આ આત્મા કે જેને લિંગ દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે વિષયોનો ઉપભોગ નથી. શું કે છે? આ પાંચ ઇન્દ્રિય જે આ જળ છે, માટી દેખાય છે, દ્રશ્ય પદાર્થ છે, એ દ્વારા એના ખ્યાલમાં આવે કે હું કંઈક આ ખાઉં છું, પીઉં છું, ભોગવું છું, હરખ શોકની લાગણી ઉત્પન્ન કરીને અનુકૂળતામાં હરખ ને પ્રતિકૂળતામાં દ્વેષ, એને હું અનુભવું છું, એને હું વેદું છું, હું એનો ભોગતા છું, એવી દશાને અજ્ઞાન દશા, વિપરીત માન્યતાની દશા, ઊંધી શ્રદ્ધા અને પરિભ્રમણના ભ્રમણાના કારણરૂપ દિશા કહે. ખરેખર ભગવાન આત્મા એ ઇન્દ્રિયો જળ માટી એના તરફના વલણના પુણ્યને પાપના કે હરખ શોકના ભાવને ભોગવે અનુભવે વેદે તેને આત્મા કહેતા નથી. તેને ધર્મની દ્રષ્ટિ થઈ અને ધર્મ થયો એમ કહેતા નથી. ધર્મ એ આત્મામાં આનંદ અને જ્ઞાન સ્વભાવથી ભરેલો પદાર્થ આત્મા એને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફના હરખ શોકની લાગણીની રૂચિ પ્રેમ પ્રાસક્તિને આશ્રય છોડીને ભગવાન આત્મા અંતરના આનંદ સ્વભાવથી સત્વ જેનું પડ્યું છે એ તરફ ઝુકાવાથી જે અંતરમાં ઇન્દ્રિયોના વિષયના ભોગતાપણાના હરખ શોકનો રૂચિ અને આશ્રય છૂટી અને અંતરના આનંદના આશ્રયમાં આવી અને જે અતિન્દ્રિય શાંતિ ને આનંદનો રસ શક્તિમાં પૂરણ પડ્યો તે વ્યક્તમાં એકાગ્ર થવાથી પ્રગટ દશામાં આનંદનું વેદન થાય એને ધર્મ કહે છે. હરે વ્યાખ્યા ભાઈ ધર્મની સમજાય છે? કઈ ભગવાન આત્મા, હજી આત્મા કોને કેવો ને કોને દ્રષ્ટિમાં લીધો કેવો અને તેને સમ્યક ચૈતન્યની દ્રષ્ટિ થઈ અને ધર્મ થયો કેવો, કોને એ વાત ચાલે છે? ઝીણું તો પડે એવું જણો નહીં હંગણી. આ રૂપિયામાં હારું બારમાં તો હક તરત દેખાય, લ્યો ધૂળમાં કલ્પના કરે શરીરમાં હારકા ચામડા બાયડી ઈસ્ત્રી કુટુંબ પરિવાર શબ્દ રૂપ રસગન સ્પર્શ અભિનંદનની વાતો સાંભળે કથાની રૂપ દેખ્યા એમાં રાગમાં રોકાય અને હરખનું વેદન એને આત્મા કહેતા નથી. કેમ કે ભગવાન એ હરખ વિકારની વૃત્તિ વિનાનું ચૈતન આનંદ દો છે. એવા આનંદ દો સ્વભાવ એને હરખ શોકની ભોગતાની વિકૃત લાગણીનો ભાવ છોડી આશ્રય છોડી ચિદાનંદ ભગવાન જ્ઞાનના આનંદથી ભરેલો પદાર્થ એના તરફની એકાગ્રતા થતા સ્વભાવની શક્તિમાંથી વ્યક્તતા શાંતિના અનંત આનંદનો એક અંશ વેદનમાં આવે એવી દ્રષ્ટિથી આત્માને અંતર જોતા એને શક્તિમાંથી પરમાનંદની પ્રાપ્તિ અંશે થાય એનો ભોગતા તેને આત્મા કહે છે. હરે વ્યાખ્યા ભાઈ, આ શરીર ભાઈ આ શરીર બરીને ભોગતો છે કે નહીં આ માટીને આત્મા? તો કાલ કહ્યું તો કે આ માટી તો જડ છે, દાળ ભાત રોટલા શાક મીસું આ મોસંબી શું કહેવાય બધા બહુ ગરમી લાગે ને આઈસ્ક્રીમ 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 તો બધા માટી જળ છે એને ભોગવતો એના તર્પના વલણની વૃત્તિને અનુભવે અને એકાકાર થાય તેને અધર્મ દ્રષ્ટિ અને તે ભાવને અધર્મ કહે છે. સમજાય છે? કાંઈ કિશુભાઈ આ સમજાય છે? અરે જીણી વાત ઓલી તો બધી વાત સમજાય, માનેલી છે ને કલ્પનાની બધી. આ ભગવાન આત્મા એક સેકન્ડના સિંહભાગમાં સત 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 શાશ્વત અને જ્ઞાન અને આનંદ જેનો અંતર રસ છે એવા રસ તરફ ઝૂકીને હરખ છૂકની લાગણીને ગૌણ કરી દઈને પરને અનુભવવું એ તો આત્મામાં છે જ નહીં, પણ પરના વલણવાળો શુભ ને અશુભ ભાવ કે હરખ શોકની વૃત્તિઓની લાગણીઓ એમાં અંશ વિકારની વિકૃત દશામાં રોકાતો એ આત્માના સ્વભાવની દ્રષ્ટિ કરી શકતો નથી. સમજાય છે? કાંઈ કાલે કહ્યું તું ને કહે વિચિક્ષણ પુરુષ સદા હું એક હું અપના અપને રસ શું ભર્યો અનાદિ ટેક હું મારામાં તો આનંદ શાંત રસ અવિકારી અકસાઈ સ્વભાવનો પિંડ હું છું. મોહ કર્મ મમ નાહી, મોહ કર્મ એ વિકારની દશાઓ ઉત્પન્ન થાય એ અપરાધની ક્ષણિકતા છે અનિતતા, પણ મારા ટિકાઉ સ્વભાવમાં એ નથી. એમ અનિત કૃત્રિમ વિકર્ણ વિકારની વૃત્તિઓનો શુભ દયાદાન ભક્તિ વ્રતપનો વિકલ્પ રાગ પણ તે વિકાર ને દુઃખરૂપ દશા છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કુતુહળ રતિ અરતિ દિલગીરી એ વૃત્તિઓ પાપ છે. દયાદાન વ્રત તપ જપતીની વૃત્તિની ઉઠાણ વિકલ્પ ઉઠે છે એ પણ એક શુભ રાગની આકુળતાનું દુઃખરૂપ સ્વરૂપ છે. ભગવાન આત્મા ક્યારે જાણ્યો કહેવાય ને કેમ ધર્મ થયો કહેવાય કે એ વિષયોનો ઉપભોગ આત્માને છે જ નહીં, એટલે કે વિષયો પાંચ ઇન્દ્રિયના વલણવાળી વૃત્તિઓ ચૈતન્યના મૂળ દળમાં મૂળ સત્વમાં અથવા સ્વત્વમાં, સત્વમાં અથવા સ્વત્વમાં પોતાપણાના અંતર શાંત ને આનંદ રસમાં, એ હરક શોક ને શુભ અશુભ વિકલ્પ છે જ નહીં. ધીરુભાઈ બહુ ધર્મભાઈ બે હાંકળ બાંધે છે, પણ અહીં તો એને હોનાની હાંકળ તો મોટી ઊંચી થઈ પડી ગઈ છે. કઈક ભાવ શુભ થાય અને હરખ થાય, આ હા હા, આપણે ધર્મ કર્યો, જાપ કર્યા ને ભક્તિઓ કરીને આમ ધમાલ કર્યું ને આ કરી, એ વૃત્તિ ઉઠે છે. કદ શુભ હો ભલે, પણ એ શુભ રાગ પણ વેદનનું એનું કર્તવ્ય નથી. એ વેદનમાં રોકાઈને અમે ધર્મ કરીએ છીએ, માન્યતા મિથ્યા બ્રહ્મ ને અજ્ઞાન છે. સમજાય છે? કાંઈ એ વૃત્તિ આવે ખરી, જ્યાં સુધી પૂરણ અરાગી વિતરાગી નિર્વિકલ્પ અને પૂરણ સમાધિ અને શાંતિ પ્રગટ ન થાય, ત્યાં સુધી અશુભ ભાવથી બચવા એવા શુભ ભાવની લાગણી હોય. પણ એ લાગણી આકુળતા જનક ને આપદ્યા જનક ને દુઃખજનક છે. એવી દ્રષ્ટિ કર્યા વિના એની રાગ ને વિકલ્પો તરફથી ખસી ભગવાન આત્મા નિર્વિકલ્પ ચૈતન રસ છે એના ઉપર ઢળે નહીં, અને શાંતિ ને આનંદનો અને જ્ઞાનનો અંશનો વિકાસ સમ્યકતાનો જે ચૈતન્ય પકડે એવી દશા પ્રગટ ન થાય તેને ધર્મ કહેતા નથી. એવી દશા અંતરમાં પ્રગટે તેને ધર્મ નામ, આત્માની મુક્તિ નામ, પૂર્ણાનંદની પ્રાપ્તિનું કારણ કહે છે. સમજાય છે? કાંઈ બહુ વાત. અનંત કાળ થયો, અનાદિ અનાદિ, શું સ્વર્ગના ભવો પણ અનંત વાર કર્યા છે. આવા મનુષ્યના ભવ તો અત્યારે પણ મોટા અબજોપતિ અને ઘણા ઘણા અંદાતા એવા મોટા રાજા, વાઘ અને સિંહ જેવા શરીર, જેના કડક અને પુન્યના પૂતળા અને અનેક સામગ્રીથી સંપન્ન એવા પુન્ય ભાવ કરેલા તેવી સામગ્રીમાં અનંત વાર આવી ગયેલો છે, અને પાપ ભાવ કરેલા ત્યારે તેના કાળમાં પ્રતિકૂળ સંયોગોના સ્થાનમાં, એટલે કે નરક યોનિ અને ત્રિયંત પશુ યોનિ એવા સ્થાનમાં પણ અનંત વાર આવી ગયો છે, પણ એના સ્વસ્થાનમાં એક સમય પણ આવ્યો. સમજાય છે? કાંઈ એ સ્વસ્થાન આનંદ કંદનું ધામ, ચૈતન સત્તા સ્વભાવનું સ્વભાવની મૂર્તિ, આ એને પાંચ ઇન્દ્રિયના વિષયો તરફ, એ વિષયોમાં પછી શુભ શુભ ભાવ પણ આવે, એના એનો ભોગતા એના વિકૃતના અંશની વર્તમાન ત્રિકાળ સ્વભાવની ઉપર વિકૃત વૃત્તિઓ જે થાય એના ઉપરની લાગણી રાખીને ટકીને વેદીને અનુભવે એ દ્રષ્ટિને અને એ દશાને અધર્મ દશા કહે છે. ભારે વાત ભાઈ. એ દશાની લાગણી છોડી અંતર ચૈતન સત્તા સરોવર જ્ઞાન ને આનંદનો ધામ છે એમાં પ્રવેશ કરી એકાકાર થઈ અને એ હરક શોકની લાગણીને ગૌણ કરી મુખ્ય સ્વભાવ ચૈતનની સત્તાની સંભાળમાં દ્રષ્ટિ જાય ત્યારે તેને ધર્મની દશામાં આનંદ સમ્યક જ્ઞાન સમ્યક વીર્યની સ્ફૂરણા આત્મબળની જાગૃતિનો અંશ જાગે એવા સહિત આત્માના ભેદ આત્માને આત્મા કહેવામાં આવે. આ રીતે જાણે ને અનુભવે ત્યારે તેને ધર્મ થયો કહેવાય, નહીં તો ધર્મ બર્મની વાતો દુનિયા માને ને કલ્પાવે ને ઝુકાવનાર ઝુકે ને ઝુકાવનારે ને મળી જાય, બે જણા સંતોષ પામે કે આપણે કઈક કરીએ છે. ભગવાન તારી કઈ ધર્મની ચીજ અને દ્રષ્ટિનો વિષય કોઈ અલૌકિક છે એ વાત એને અંતરમાં કોઈ દી ગોળી એ રીતને સાંભળી નથી, અને સાંભળી વિના લક્ષગત થતી નથી, અને લક્ષગત થયા વિના અંતર્મુખની દશાનું કાર્યગત પણ થવું તે થતું. સમજાય છે? કાંઈ એ બારમાં બોલમાં આવ્યું, કાલ તો ઘણું કહ્યું હતું પણ એટલું ખરું આમાં કે ઇન્દ્રિયો છે એના તરફના વલણવાળી વૃત્તિઓ પણ છે, બિલકુલ સસલાના શિંગડા જેવો નથી, પણ એટલા અસ્તિત્વના અંશમાં રૂકાતા અધર્મ આખો ચૈતન્ય જ્ઞાન આનંદ એનું આવરણ અને એનો અનાદર થઈ જાય છે. એ વિકલ્પના પુણ્ય પાપને હરખશોકની લાગણીઓનો આદર છોડી, એટલે કે ચૈતન્ય ભગવાનની વર્તમાન દશામાં વિકૃત ક્ષણિક અનિત ઉપાધિ રૂપ વિકાર એની લાગણી એનો આશ્રય અંતર્મુખમાં એના તરફથી થતી અને અંતર ચૈતન સ્વભાવ તરફ ઢળતા જે અતિન્દ્રિય આનંદનો અંશે નિર્વિકલ્પ રસનો પીણું પીવાનું વેદન થાય, આ એને ભગવાન અહિંસા કહે છે. એને સત્યનો આશ્રય લીધો કહે, આ એને વિકારની લાગણીથી આનંદ એવી ચોરી કરતો એ ચોરી ચાલી જાય, એ વિકારની લાગણીથી મને લાભ થાય એમ વ્યભિચાર મિથ્યા દ્રષ્ટિમાં કરતો એ વ્યભિચાર ચડી જાય, અને બ્રહ્માનંદ બ્રહ્મ એટલે આનંદ એના તરફની એકાગ્રતામાં રાગને પુણ્યને હરખશોકની એકતા તૂટતા સ્વભાવની દશાની એકતા થતા તે દશામાં આનંદને સમ્યક જ્ઞાન થાય, એનો ભોગતા આત્મા થાય, તારે ભોગતાની નિર્મળ દશા અને ત્રિકાળ સ્વભાવ બે એક થતા એને ધર્મ થાય અને તેને ધર્મી કહેવામાં. ઓહો હો ભાઈ ભાઈ વ્યાખ્યા જબરી. ચંદુભાઈ હે સાંભળી નથી આ બધા, સાંભળ્યું તો કેસે ને, ધર્મ ધર્મ સૌ કો કહે ધર્મ નો જાણે મર્મ, ધર્મ જિનેશ્વર ચરણ ગર્યા પછી કોઈ ન બાંધે કર્મ. ધર્મ ચીજ બાપુ એ શું છે, એ આત્મા શું છે, આ પરમાણુ માટીની પેલી પાર ચૈતન રસકંદ એની દશામાં ભૂલ જો ન હોય તો આનંદનો વ્યક્ત વર્તમાન અનુભવ હૈયાતીપણે હોવો જોઈએ, તો વ્યક્તપણે એનામાં પ્રગટપણે અનાદિનું અજ્ઞાન અને રાગ દ્વેષને હરખશોકની લાગણી ઉત્પન્ન કરી રહ્યો છે. એ દશાને ભૂલી અંતરમાં ભગવાન જ્ઞાન રસનો આનંદ કંદ છે. સદા મો કર્મ મમ નાહી નાહી ભ્રમકૂપ હૈ, વિકાર ભિકાર મારી ચીજમાં નથી, અંદર શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. આમ તો શુદ્ધ ચેતના સિંધુ એકલા જ્ઞાતા દ્રષ્ટાને આનંદના સ્વભાવથી ભરેલો સિંધુ નામ દરિયો છો. ઠીક આ વાત પણ કીધું ને એક ભાઈ કે તરણે તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં. આમ જુઓ ને સામી ચીજ હોય મોટી ગમે એવી, પણ આંખની આગળ જયારે એ જરીક નાની આવી જાય આટલી પણ આમ તદ્દન તો નહીં દેખાય, પણ આમ દૂર જરી કરશે તો કંઈક સામી ચીજ. એમ અંતરમાં હરખ શોક અને શુભ શુભ વિકારની લાગણીની રૂચિની આડમાં અંદર પાછળ પડેલો ચૈતન ભગવાન એની વિકારની પ્રેમાળ વૃત્તિમાં એ દેખાતો છે. તો તરણું ન થોડું, પણ તરણું પણ આંખની નજીક કરીને રાખ્યું એટલે હામી મોટી ચીજ પણ દેખાય નહીં. એમ ભગવાન ચૈતન્યની આંખ આમ જ્ઞાતા દ્રષ્ટાની દશા દ્રષ્ટિ એની સામે જ્યાં પુણ્ય પાપને હરખશોકની લાગણીમાં એકાકાર થયો, એ એકાકારની આડમાં મોટો દરિયો હોય ને, દરિયો હોય અને માણસ છેટે હોય અને દરિયાની કાંઠે ચાર હાથનું કપડું આડમાં રાખે ચાર હાથનું અને માણસ છેટે હોય તો આખો દરિયો નહીં દેખાય. સમજાય છે? કાંઈ નજીકમાં કાંઈક આવે તો વળી ચાર હાથનું કપડું હોય એ વિજ્ઞાનનું પાણી દેખે, પણ દૂર હોય ને દૂર મોટો દરિયો પાણી છલો છલ ભરેલું આમ મોટો દરિયો હોય, ચાર હાથની આડની શું કહેવાય છે કપડાનું કહેવાય છે ને ભાઈ પડદો પડદો અથવા પર્યંક કહેવાય છે ને પર્યંક નાખે ને ઈસ્ત્રીને બેઠા વચમાં નાખે આડ પડદો, એવો પડદો એ ચાર હાથનો હોય ને માણસ દૂર હોય એની આંખને આડો આવી જાય પડદો, એ આખો દરિયો નહીં દેખાય. ભગવાન આત્મા એક સેકન્ડના સિંહભાગમાં અપરિમિત અનંત જ્ઞાનના સ્વભાવને આનંદનો કાતળી છે, આનંદનો રસ છે, એની વર્તમાન હરખશોક અને પુણ્યપાપની લાગણીની રૂચિની આડમાં એટલી વૃત્તિ અને દ્રષ્ટિની આડમાં આખો સ્વભાવ સરોવર ભગવાન એની દ્રષ્ટિમાં આવતો. ઓહો સમજાય છે કાંઈ? આય આચાર મહારાજ જેને લિંગો દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ભોગ જ નથી, વિષયોનો ભોગ પર તરફના લક્ષવાળી એકલી વૃત્તિમાં રોકાય તે અનાત્મા છે. એણે ચૈતન્યનો અનાદર કર્યો, એ જડની વૃત્તિનું સેવન કરી રહ્યો. જડ એટલે રાગ દ્વેષે જડ છે, ખરેખર ચૈતન્ય સ્વભાવ એ પ્રકાશથી વિરુદ્ધ ભગવાન ચૈતન્ય પ્રકાશ, એનાથી વિરુદ્ધ પુણ્યપાપને હરખશોકની વૃત્તિ અપ્રકાશ, અપ્રકાશ અંધકાર અચેતન જાગ્રતના અભાવ ભાવવાળો છે. એવી લાગણીમાં અટક્યો એ જાગ્રત સ્વભાવને અનુભવી શકતો, એ લાગણી છોડીને જાગ્રત પ્રભુ ચૈતન એની સત્તાની સંભાળ કરતા એકાકાર થઈ આત્માનો સાક્ષાત્કાર એ પુણ્યને હરખની વૃત્તિની રૂચિ છોડતા અંતરદ્રષ્ટિ પડતા થાય. આ તેને આત્મા કહેવાય ને તેણે ધર્મ કર્યો. અરે ભાઈ ધર્મ તે બધાને એક જ પ્રકારનો ધર્મ છે, કોઈ વિદ્વાનો માટે બીજી જાતનો ધર્મ ને બાળકો માટે બીજો એવું કઈ હશે કે નહીં? કે એક પાટીએ રાંધણું થતું છે ઘરમાં, વી માણ હોય તો એક પાટિયા રંધાતા છે, વી પાટિયા કરતા છે. પછી ભલે ઉપર ટપકે એને નોટ કોઈ મીઠું વધારે નાખે કોઈ મરસું ઉપરથી, પણ વી માણમાં પાટિયો તો એ કોઈને રાંધવાનો કે બે પાંચ દો રાખતા છે. એમ માર્ગ તો એક જ પ્રકારનો છે, વસ્તુની પ્રાપ્તિને માટે માર્ગ તો બાળ હો યુવાન હો વૃદ્ધ હો નરકનો જીવ છે, પાપી બહુ પાપ કરેલા જીવ નરકમાં યોની છે. એક નરક હો ભય ભય સ્વરૂપે નહીં, વસ્તુ થીટીએ છે, કારણ કે એનું અસ્તિત્વ વાસ્તવિક વાસ્તવિક સ્વભાવનો ભાન થાય ત્યારે વિરુદ્ધ ભાવના વિકારના ફળ તરીકે કોઈ સ્થાન તો હોય કે નહીં? એવા સ્થાન તરીકે એક નરકયોની છે, આ પશુયોની તો દેખાય છે અને મનુષ્યોની આ છે અને એક સ્વર્ગયોની છે. સ્વર્ગ પણ એક પુણ્યના ફળ રૂપે ગતિ છે, એ કઈ આત્માનું ફળ ને આત્માની શાંતિનું ફળ નથી. આય આચાર કહે છે જેને પાંચ ઇન્દ્રિય તરફના શુભ શુભ વિકાર ને હરખશોકની લાગણી વેદે એને આત્મા કહેતા નથી. એનાથી ખસીને ચિદાનંદનું સ્વભાવનું અંતર એકાગ્ર થતા મોટો જેમ રવો ગોળનો હોય અને ફાટે ને ગોળ રસ નીકળે એમ ભગવાન આનંદ શાંત રસનો કંદ રવો છે. એમાં એકાગ્ર થતા એમાં શાંત ને અણાકુળ આનંદના અંશનું જરબું થાય નિર્વિકલ્પ રસ દશાનો, આ એને ધર્મ કહે છે ને તેને આત્મા જાણ્યો એમ કહેવાય છે. આ રીતે આત્માને અનંતકાળમાં જીવો એક સેકન્ડ પણ જાણ્યો અને એ જાણવાની બીજી રીતમાં અટકી જાય તો એને આ રીત પકડતા આવડે નહીં, આત્મા જાણતા થાય નહીં. ચંદુભાઈ તો આશે ને આનાથી થશે ને કોકની કૃપા મળે તો થશે ને, તો કૃપા તો અનંત જ્ઞાની થઈ ગયા, તો એક જ્ઞાનીની કૃપા મળે તો આ સંસાર પરિભ્રમ કોઈનું રહે જ નહીં. એમ તો છે એમ નથી, જગતની ભ્રમણાઓ છે, એની પાત્રતા ને લાયકાત સિવાય એને આત્માનું ભાન કે પાત્રતા પ્રગટ થઈ શકતી. કોઈના આશીર્વાદે મળે નહીં, જો આશીર્વાદે મળે તો વળી સાબ દેનારો લૂંટી લે, એટલે એ તો લટકતો રે, એને આધીન સ્વતંત્રતા રે નહીં. શું કહેવાય છે? મળી ભાઈ પૈસા પૈસા આશીર્વાદ થી મળતા છે, એ તો પૂર્વના પુણ્યના પરમાણુ ની ધૂળ પડી હોય, શુભ ભાવ પૂર્વે કર્યો હોય, ધૂળ પડી હોય તો હુકઠી ગોઠવાઈ જાય. પછી કહેવાય કે મુરજીભાઈ ડાયા, આટલા લાખ રૂપિયા લઈને મુંબઈ થી આવ્યા. હું સાંભળ્યું તો ઘણા વર્ષ પેલા, આંકડો નથી કેતો, આંકડો સાંભળી લો, આંકડો કેટલો ઓછો વધતો હોય તમને ખબર પડે. 76 ની સાલની વાત હું કરતા, 76 માં કો સમજાણું કાંઈ ધૂળમાં એ કાંઈ નથી, એ તો પૂર્વના પુણ્યના પરમાણુ પ્રમાણે ચીજો આવે ને જાય, એમાં આત્માના વર્તમાન પ્રયત્નનું એક કાર્ય છે, એ અજ્ઞાનીને મોટો ભ્રમ પડ્યો છે. આ આચાર કે છે ભગવાન એ ઉપભોગતા નથી. ક્યારની વાત છે? પૂર્ણ કિબલ જ્ઞાન થાય, પૂર્ણ પરમાત્મા જીવન મુક્ત થાય ત્યારે, ત્યારે તો પૂર્ણ આનંદ થાય, એની વાત નથી. અહીં તો શરૂઆતની દશા, ધર્મની પહેલી સીટી ને પહેલું પગથિયું, જ્યાં આત્મા અખંડાનંદ સ્વરૂપ છે, વિકારની લાગણીનો આશ્રય છોડીને એકાકાર થાય ત્યારે જે આનંદ ને શાંતિ ને જ્ઞાનની સંગતતાનો કણ જાગે, એ પરનો ભોગતા નથી, એ સ્વનો ભોગતા અનુભવનો છે. એને આત્મા કહે છે, તેને સમ્યક દ્રષ્ટિ કહે છે, એને સમ્યક જ્ઞાની કહે છે, એને ધર્મી કહે છે. એ સિવાય ધર્મી કહેવામાં આવતા દુનિયાએ ભલે મોટા બિરુદ આપી દીધા હોય. ચંદ્રભાઈ સારું લાગે મારો ધર્મી કેબરાવું સારું લાગે, ધર્મી થવું નથી ઠીક પડતું. આ ધર્મી થવાનો રસ્તો આ છે. આ 12 બોલ થયા, 13મો બોલ આ જવે. લિંગ દ્વારા એટલે 13મો છે હવે, 12 થયા, કાલે હતો ના થોડું વધારે. લિંગ દ્વારા એટલે આ મન છે, એક મન અહીંયા, અને 5 ઇન્દ્રિયો, પ્રાણ કહેવાય છે ને, 10 પ્રાણ, 5 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રી, કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ, 5 ઇન્દ્રી, અને મન છાતીમાં એક પરમાણુનું બનેલું મન છે, જેમાં કોડો છે ને કાળો ધોળા માટી. આ માટી કઈ, આ તો જડ છે, હજી અચેતન છે, પણ આત્મા જાણવાનું કાંઈ કરે, જાણવે ત્યારે આ માટી અને નિમિત્ત થાય રૂપને જાણવામાં. એમ આત્માના વિચારમાં એ કઈ જડ મન પરમાણુ 8 પાંખડીના આકારે છાતીમાં છે. એ એક વાર કહ્યું હતું, આ મરી ગયા મરદાને ડાક્ટર ચીરે તો કઈ હાથા વયું નથી. કેશુભાઈ આ નથી ચીરતા, કઈ ઝેરબેર ખાઈને મરી ગયો હોય પછી જોવે છે ને, થોડો કટકો લઈ લે પછી પૃથક્કરણ કરીને આ ઝેર ખાધું છે, અફીણ પીધું છે, ફલાણું કરવું, એમ બધું જોવે ડાક્ટરો ત્યાં તમારે નજીક છે ને ડાક્ટર ત્યાં હોમગઢમાં. કો સમજાણું કાંઈ, એ મન એ દેખવામાં આવે એવું નથી, એક સૂક્ષ્મ છે બહુ. એ કહે છે કે મન પ્રાણ વડે જીવ જીવે, કે 5 ઇન્દ્રિયો વડે જીવ જીવે, કે મન વચન ને કાયાના બળ વડે જીવ જીવે, કે શ્વાસ ને આયુષ વડે જીવ જીવે, એ જીવનું જીવતર છે જ નહીં. લેવા જીવન, જીવનની વાત કરે છે કે જીવનનું જીવન શું સમજાય છે? કાંઈ કે છે કે 5 ઇન્દ્રી, મન વચન ને કાયા બળ કહેવાય છે ને, 5 બળ, શ્વાસ જ ગતિ કરે છે. ડૂટી થયા ત્યાં દેહસ્થિતિ પૂરી થતા શ્વાસ છૂટી જાય છે, અને આયુષ્ય કે દેહની મુદત, એને લઈને દેહનું જીવન તે આત્માનું જીવન નથી. એ આત્માનું જીવન સમજાણું કાંઈ, આત્માનું જીવન એ 5 ઇન્દ્રિય, મન અને મન વચન ને કાયાનું બળ અને શ્વાસ ને આયુષ, તેના તરફનું લક્ષને આશ્રય છોડી ચૈતન સત્તા, સ્વભાવ સત્તા, ચૈતન સુખ ને બોધ, એવા એના પ્રાણ છે 4 આત્માના. સત્તા એટલે હોવાપણું, સત એટલે છે ને સત્તા એટલે હોવાપણું, સ્વભાવનું હોવાપણું એની સત્તાનો એક પ્રાણ છે, જ્ઞાન ચૈતન પ્રાણ, જાણવા દેખવાની અભેદ શક્તિ રૂપે પ્રાણ, એક આનંદ પ્રાણ, અંતર આનંદ, અને બોધ પ્રાણ, એક જાણવું વિશેષ સ્પષ્ટ. એ 4 પ્રાણનું સત્તા સ્વરૂપ ભગવાન આત્મા, એના ઉપર એકાકાર થતા જે જીવનની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની રમણતા જે ભાવ પ્રાણમાંથી આવી, એવી દશાના જીવનને આત્માનું જીવન કહે છે. સમજાય છે કાંઈ? આ જીવન શું કરવું નથી કેતા કે મારે જીવવું શું, અમારા જીવનનું ધ્યેય શું? આ જીવનનું ધ્યેય કે 5 ઇન્દ્રિયો, મન વચન, કાયા, શ્વાસ ને આયુષ, એ જગતના જડ તત્વો છે, એનાથી શરીર આદિ ટકી રહ્યા. તારું ચૈતન પ્રાણ ને ચૈતન સ્વભાવ એનાથી ટકી રહ્યો નથી ને, એનાથી કઈ નવો ઉપજ્યો? એનાથી નવો નથી ઉપજ્યો. કે છે હમણાં માતાના પેટમાં આર્તવ એટલે કે જે લોહીનો બિંદુ માતાનો, અને શુક્ર એટલે વીર્ય, બેને અનુસરીને થતી જે દેહના ઇન્દ્રિય પ્રાણ આદિ થાય તેમાં ચૈતનનું આવવું નથી. ઈ ચૈતન્ય એને રચતો નથી, ઈ ચૈતન્યના ભાવ પ્રાણો એમાં પ્રવેશ કરી ગયા નથી. શું કે છે? માતાના પેટમાં આત્મા પૂર્વના વાસના લઈ વાસનાથી આવે છે ને, ત્યારે કે છે કે વાસના એનું ખરું સ્વરૂપ નથી, અને એ કાળે પૂર્વે પ્રાબજી બાંધેલા હોય એના પ્રમાણમાં માતાના પેટમાં કમળમાં આવે. ઘણા બાળક સાધારણ ગરીબ તવંગરો રાજા મહારાજા બધા રીત તો એક જ હોય છે ને કે બીજાની ફેરે છે. રાજા અમુક સ્થાનેથી મોઢે આવે ને ઓલા અમુક સ્થાનમાં ઉપજે, બધી એક રીત હોય છે. આ કે છે કે પાંચ ઇન્દ્રિયને મનને બળ પ્રાણ કે શ્વાસને આયુષને જે માતાના પેટના અંદરમાં લોહી અને વીર્ય બે થી ઉત્પન્ન થતી દશા એને અનુસાર આત્માનું જીવવું એ જીવન છે જ નહીં. સમજાય છે? કાંઈ સમ્યજ્ઞાની જીવ, આત્મજ્ઞાની જીવ, કઈ બાકી રહી હોય થોડી રાગ દશા અને પ્રાર્ધ હોય તો એને અવતાર એકાદ હોય, છતાં તે જ્ઞાની માતાના પેટમાં રહ્યા એ ઓલા વીર્યને લોહીને અનુસરીને જીવન એમાં નથી ભાસતું. એને અંતરમાં જ્ઞાનાનંદના જીવનના પ્રાણ એમાં એકાકાર થયા જ કરે છે. સમય સમય થયા કરે માતાના પેટમાં સમ્યજ્ઞાની હોય તોય. અરે વાત ભાઈ, સમજાય છે? કાંઈ કે છે ને કે આ પાંચ ઇન્દ્રિય બાંધીને ભાઈ ઈ કે છે મૂળતો પાંચ ઇન્દ્રિય માતાના પેટમાં બાંધી પેલું સાધારણ થાય ને, પછી એમના થાય છે ને મોટું ઈંડું હોય નાનું એનો પછી આડા ત્રણ હાથનો મોર થાય ને, ઈંડામાં આકૃતિ તો બધી આવી ગઈ છે બધી મોરની, પહેલેથી આવી ન હોય તો એ પ્રકારનો વિસ્તાર થાય. કુકડીના ઈંડામાં એવું ન હોય, જેની જેની આકૃતિ પહેલેથી સૂક્ષ્મ પડે એ જાતની પરમાણુના પિંડમાં રસમાં થઈ ગઈ છે. જેમ કુકડીના ઈંડા, એ ઈંડામાં એ કુકડી થવાની જે મોટી આવી એની સૂક્ષ્મ આકૃતિ તો એ પરમાણુના રસમાં બંધાઈ ગઈ છે. એમ આવો દેહ થવાને જે એલાદા તો મોટો દેહ થયો એ માતાના પેટમાં શરૂઆતના પહેલા સમયમાં પહેલે ક્ષણે જે લોહી અને વીરીની આંખમાં આવ્યું અને એને લઈને આકૃતિ થઈ દેહની. હો આત્મા તો અંદર ચિદાનંદ ભિન્ન છે, એ જ્ઞાનાનંદની દ્રષ્ટિ જેને અંતરની થઈ એ કે છે કે આ વીર્યને શુક્રથી હું ઉત્પન્ન થાઉં છું અને એ મારું જીવન છે એમ અંતરમાં દ્રષ્ટિમાં એ માનતો. સમજાય છે? કાંઈ આ તો કે આ શરીર હારું મળે, પહેલેથી જો શરીર કાઠી હારી હોય ને તો આપણું શરીર કાઠી કે છે ને, શરીરની મજબૂતાઈ આમ બોલો ધનુષની કાઠી હોય છે ને, એમાં કાઠી હરખું હોય તો દોરી લંબાઈ તણાય ફરાક ધનુષ મરાય, એમાં હરખી શરીર હોય ને, પણ શરીર તારું ક્યાં જા તો માટીનું છે. અને એ માતાના પેટમાં ઉપજ્યું શરૂઆતમાં માટીના રજકણની યોગ્યતાથી ઉત્પન્ન થયેલું છે, આત્માથી નહીં. આત્માની વાસના હતી ને પુણ્ય બંધાણું એનાથી હતી, પણ વર્તમાન આત્મા એના તરફની રચના કરી શકતો નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં જગતના પર પદાર્થની આકૃતિની રચના અજ્ઞાન ભાવે પણ આત્મા કરી શકતો નથી. એને કાળે તે પરમાણુની આકૃતિ થાય એને અનુસરીને આત્મા જીવે છે એમ માનવું તે મિથ્યા દ્રષ્ટિને એનું ધ્યેયને લક્ષ જળ ઉપર છે. ચૈતન જીવનના પ્રાણ જ્ઞાન ને આનંદ શાંત રસનો કંદ પ્રભુ એવી વીર્યને શુક્રથી ઉત્પન્ન થયેલી શરીરની દશા અને પાંચ ઇન્દ્રિયાદી બધું એનાથી લક્ષ છોડી અતિન્દ્રિય ભગવાન આત્મા એની દ્રષ્ટિમાં ભાવ પ્રાણની પ્રગટતા શક્તિ રૂપે અત્યયની થાય. સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક શાંતિ, સમ્યક સત્તા એની અંશની દશા એ વળી આત્માનું જીવન તેને જીવવું કહે છે. એ જીવ જીવે છે એમ કહે. આ પરને અનુસરીને જીવે તેને જીવતો કહેવામાં આવતો. ભારે વાત ભાઈ, કો સમજાય છે? કાંઈ આ 20 બોલ તો એક અલિંગ ગ્રહણ માંથી કાઢ્યા છે. ભગવાન આત્મા અલિંગ ગ્રહણ છે, એ ત્રણ છ અક્ષર છે અલિંગ ગ્રહણ. એમાં તો 20 અર્થ અધ્યાત્મના તારવા છે, એમાં 13મો બોલ ચાલે છે. લિંગ એટલે મન ને ઇન્દ્રિયો, જે શુક્ર ને લોહીથી ઉત્પન્ન થાય એવા લિંગ દ્વારા આત્માની ઉત્પત્તિ થતી નથી, તેમ આત્માનું મૃત્યુ પણ એ લિંગો નાશ થતા થતું. ભગવાન આત્મા એ ઇન્દ્રિયોને મનના પાર અને તે શુક્રને એ લોહી આર્તો એનાથી પાર અખંડાનંદ ચૈતન જ્યોત છો એવી અંતર્મુખ દ્રષ્ટિ આપતા એ શરીરના જે આકૃતિનો ભાવ એનાથી અંદર પ્રથક થતા જીવનું જીવન શાંત ને જ્ઞાનમય જે અંતર પ્રગટ્યો એને જીવનું જીવન કહેવામાં આવે. એ ધર્મીનું ધર્મ જીવન. અરે વાત ભાઈ, હા કઈ જાતનું જીવન! માને કે બે દોઢ રોટલી ખાય છે, બે અને દોઢ પાસે બકરીનું દૂધ પીએ છે, એ અમારું ધર્મ જીવન છે. ના કોણે કહ્યું એમ તને? હાદા પહેરીશ, લુગડા હાદા, સાધારણ 8 રૂપિયાનું કપડું, દોઢ પાસે દૂધ બકરીનું, બે પૂરી, એક રોટલી ઘઉંની, દોઢ રોટલી. બહુ હાદું છે, ચારિત્ર ઘણું ઊંચું. ના કોણે કહ્યું તને ચારિત્ર? એમાં ચારિત્ર આવી ગયું ક્યાંથી? સમજાય છે? કાંઈ એ તો જળની મર્યાદામાં કઈ ઘટાડો વધારો થયો. તારા ચીજની અંદરમાં આત્મા પરના લક્ષી જીવન ગાળી રહ્યો છે, એને સ્વલક્ષી જીવન રાગની ક્રિયાએ હું નહીં, ઇન્દ્રિયને વીર્યથી હું જીવું જ નહીં. સ્વતંત્ર સ્વયંસિદ્ધ ભગવાન એ કોઈને લઈને ટકતું તત્વ છે, સ્વયંસિદ્ધ તત્વ છે. એવા સ્વયં સિચ્ચિદાનંદ આનંદ કંદને દયાદાનની વૃત્તિઓનો વિકલ્પ પણ લક્ષમાંથી છોડી દઈને અંતર્જ્ઞાનાનંદ સ્વભાવના એકાકારમાં જે જીવનું જીવન ભગવાન આત્માની દશા શાંતની પ્રગટ થાય એ સ્વભાવને અનુસરીને થઈ તેને જીવ કહે છે. એ વિકારને અનુસરીને ઇન્દ્રિયને અનુસરીને જીવનનું જીવન થાય એને જીવન કહેતા. ઓહો હો હો, ભારે વાત ભાઈ. શું કે છે જુઓ, લિંગ દ્વારા એટલે મન અને ઇન્દ્રિય વગેરે, લક્ષણ દ્વારા ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું, જીવપણું, જીવપણું એને કહેવાય. આત્મા અને આત્માપણું એમ જીવ કહો કે આત્મા કહો, જીવપણું. જીવપણું એટલે કે જ્ઞાન દર્શન આનંદને શાંતને આત્મવીર્યને આત્મબળ એની જાગૃતિ સ્વભાવ સન્મુખ થઈને જીવે તેને જીવત્વ, જીવત્વ, જીવપણું, આત્માપણું એને કહે. ભારે વ્યાખ્યા ભાઈ, સમજાય છે? કાંઈ બહુ સુખે જીવન ગાયું, માણસ નથી વાતો કરતા, કઈ 5-5 હજાર લાખ 2 લાખ. અત્યારે 5-5 હજાર નો સંતોષ ક્યાં થાય છે? અત્યારે તો 10 લાખ ને 20 લાખ ને 50 લાખ ને કરોડ ને 2 કરોડ મોટા લાંબા આંકડા વધી ગયા છે. ના મહાજન લોકો આવે છે ને મારી ત્યાં બહુ આવે, એટલે આફ્રિકાના કેટલા પૈસા કે કરોડ મોટું આવે દર્શન કરવા, કેટલાક 8 લાખ, કેટલા 50 લાખ. મારા બહુ વધી ગયા કીધું, આ પૈસા પૈસામાં વધી ગયા છો. એની પાસે નહીં, એની પાસે મમતા વધી છે. આમાં અમારા જીવન બસ ઉચ્ચર મોટરું અને ખાય પંખા ફરે માથે. 3 છોકરીના છે ના, 3ના છે, 4ના છે, 3ના 4ના હોય, 4 ગતિના છોકરા ફરે છે ને માથે અનાદિકાળથી. આમ ખુરશી બેઠા હોય, રૂપાની ખુરશી. ઓહો હો, જીવન બહુ જીવન જીવી જાણ્યું અને જીવી જાણ્યું ને મરીએ જાણ્યું એમ વળી વાતું બાઈનું કરે નવરી હોય તારે. ચંદભાઈ બાપાની વાતું કરે ને કઈ, બાપા જીવી જાણ્યું, શું જીવી જાણ્યું? આ ધંધા બંધા કર્યા, શરીર નિરોગી ત્યાં સુધી રહ્યો અને મરીએ જાણ્યું. મરી જાણ્યું એટલે શું? કે એ ફરાક હાડ પેલ થયો મારી પાસે પાણી ને ઉજાગર કરાવ્યા નહીં, મરી જાણ્યું. જો ઉજાગરા કરાયા હોય તો એને મરી ન જાણ્યું હોત. 5-10 જો ઉજાગરા થાય પછી વાંચું જોવે, બહુ ઉજાગરા થાય ને ભાઈ વાંચું જોવે. ક્યારે અને પાછું દુનિયામાં જીવવું છે ને, ક્યારે મરી ગયા બાપા કે ખબર નતી. હરર, એના 100-100 છોકરા લોધા જેવા બેઠા ને રાતે કોઈ જાગ્રત નહોતા, જાગતા નહોતા. એટલે ઈ ઓલો મરી જાય ને ઝટ, બાપા મરીએ જાય ને. આ બધું સાંભળેલું છે, બધું થયેલું લોકો એમ કે. હે અરે એ જીવને નહીં ને મરણે નહીં સાંભળતો ખરો. ભગવાન આત્માના જીવન આમ બાય જે વીર્યને લોહીથી ઉત્પન્ન થયેલું વીર્યને આ દેહ મન ને ઇન્દ્રિયો એના તરફનો આશ્રય છોડી ચિદાનંદ ચૈતન્ય જૂથ અંદર શક્તિનો સાગર છે. સાગર ઉછળે છે મધબિંદુ જેમ દરિયાના પાણી 118 ડિગ્રીના તડકાના કાળે પણ મધબિંદુ ઉછળે એને તડકો રોકી ન શકે એને કાંઠે ભરતી આવે છૂટક્યો એમ ભગવાન આત્મા ઇન્દ્રિયને મન શિથિલ પડી જાઓ ઢીલા પડી જાઓ મોડા પડી જાઓ અભાવ થઈ જાઓ પણ અંદર ચૈતન્ય રસના મધબિંદુ ઉપર દ્રષ્ટિ આપતા એની દશામાં જ્ઞાન ને શાંતિનો જે કાંઠે જે ભરતી આવે આ એને ભગવાન જીવન કહે. સમજાણું કાંઈ નહીં તો બહારની ઇન્દ્રિયો બહુ હારીને આવા આંખો આવડી કોડા જેવી કંઠ બે કલાક બોલે અને આમ ચાલે આમ રમ જમ હાલે જીવન બાપા એના અને કેવા સુઘડ જીવન મરતા પણ એક બળખો અડાયો હો ભારે મરણ હવે એવા મરણ તો મરીને નરકે પણ જાય સાંભળને એમાં હું પૂર્વની અસાતાનો ઉદય ન હોય તો એ મળખો રોટલી ખાતો લાડવો ખાતો દેહ છૂટી જાય પણ એના ભાવ ભૂંડા હતા એના પ્રમાણમાં જે ગતિની સ્થિતિ પડેલી એ બળખો કાઢતા કે આમ જેમ રોટલો ખાતા મરે તો મરીને નરકે જાય એમ નથી કે કોઈ બહુ પ્રતિકૂળતા બહાર દેખાય તો મરીને નરકે. અને ધર્મી જીવ હોય જ્ઞાની ધર્માત્મા ચિદાનંદના જીવને જીવનાર શરીરમાં કદાચિત પૂર્વના સાતા ન હોય રોગે હોય ક્ષય હોય ગળતકોટ હોય હે આવે છે ને ચક્રવર્તી સનતકુમાર ચક્રવર્તી જેનું સુંદર રૂપ જેને ઘરે છનું હજાર પછરા જેવી રાણી હતી છોડીને દીક્ષા લીધી આત્માના ધ્યાન દીક્ષાનો અર્થ કંઈ લુગણા ફેરવા કે એ વાત નથી આત્માની દીક્ષા એટલે આત્મા પૂર્ણાનંદ છે એના સંસ્કાર દ્રષ્ટિમાં પડ્યા અને પછી વિશેષ સંસ્કારની સ્થિરતા માટે રમણતા થવી એને દીક્ષા કહેવામાં આવે છે બાકી બધી દીક્ષાઓ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ દુનિયા તો બહારથી કઈ માંડીને બેઠી જ મારે આ લુગણા પહેરવા આ ત્યાં થઈ દી દીક્ષા થઈ ગયા ભગવાન આત્મા એ ચંદ્રભાઈ ભાઈ આવતા તો વાત બધી આવે એમાં અહીં જો કે છે કે નહીં કે જીવન એનાથી બહારથી નહીં અંતર જીવન મરતા જ્ઞાની શરીરમાં રોગે હોય સંતકુમાર કીધો ને અંતર આનંદ વેદે છે આનંદ વેદે છે દેવો આવે છે રોગ બહુ હોય છે સતચક્રવર્તી આટલું છોડ્યું ને પૂર્વના પ્રારબ્ધ છે જ્યાં સુધી એટલે શરીરમાં વિકૃતિ થઈ દેવો આવ્યા અંદાતા મહાન મહંત પ્રભુ આપને શરીરને રોગ છે ને ઔષધ આપીએ અને અથવા મટાડી દઈએ મારી દેવની શક્તિ ભાઈ મારામાં એ તાકાત તો અમને લબ્ધી છે એ થૂંક ચોંપડું તો મટી જાય પણ એ કાયમનું નહીં મટે એ તો દેહના પરમાણુની જે અવસ્થા છે હો અમારા જીવન એ દેહના રોગમાં નથી અમારા જીવન તો ચૈતન્યના આનંદના ઉછાળા મારતો આત્મા સ્વભાવની જીવનની જ્યોતિએ ચડ્યો અંતરના ઝબકારે ચૈતન્ય જ્ઞાતા એના એકાકારની દ્રષ્ટિએ ચડ્યો એની શાંતિ ને આનંદનું જીવન એ અમારું જીવન છે આ જીવન મારા છે અને દેહ છૂટતા એના જીવન મૃત્યુ સમાધિએ છૂટે સમજાય છે કાંઈ આમ ચોસલું છૂટું પડતા નિર્વિકલ્પ આનંદમાં આમ ઝૂલતો હોય દેહ છૂટી જાય એના જીવન કહેવાય ને તેના જીવનને એ મૃત્યુ સમાધિ કરી એને આનંદ કર્યો એ સમાધિ મરણે મર્યો એને કહેવાય સમજાય છે કાંઈ આ જીવન ને મૃત્યુ બે આ છે બોલો ખાતા ખાતા લાડવા ખાતા ભાઈ મરી ગયા આ ગામમાં ઘણા આમ લે રાટલા ખાતા લાડવો ખાતા આ લાડવા વાળતા વાણિયાને બોલો મોટો માજનની જગ્યામાં હોય ને ના જમાડ્યું એટલે લાડવા વાળવા લાવે ને દાયા માણસ વૃદ્ધ હોય ને વાળવા લાવે કારણ ઘણા લાડવા કરો 1000 2000 5000 એટલે વાળા નાખ એક જણો બોલો ઊંડો લો તો ઠીક હતો ખાતો આમ ફૂ એથી કરીને હું મૃત્યુ હારું થયું છે શું એને જીવન જીવો તો હારું લાડુ ક્યાં ધૂળ ખાતો હતો એના પ્રત્યેની લાગણીના રાગમાં એકાકાર હતો એમાં જીવન ક્યાં હતા. ચૈતન્ય ભગવાન જ્ઞાનાનંદનો સાગર એની અંતરમાં એકાગ્ર થતા જેને કાંઠે એટલે દશા એટલી અવસ્થામાં જે ભરતી શાંતિ ને આનંદના જીવનના અંશની આવે એ જીવને દેહ છૂટે તેને મૃત્યુ સમાધિ કહે છે. એ સમાધિ જીવો ને સમાધિ એ આમ તો ઘણા એ નથી કરતા ભાઈ આમ પંદર પંદર દી અંદર દાટે છે માથે જમીન વાળે ધૂળ બબ્બે મહિના હોય મૂંઢો હા એક જણો જોયો છે પરિશ્રી નો લંપટી પંદર દી રામજીભાઈ મળ્યો છે મેં જોયો છે હા બરોબર પંદર દી સુધી અંદર રે માથે ધૂળ વાળે પાટિયા હોય મૂંઢ રામજીભાઈ પૂછ્યું તમે બીજું ધ્યાન કરીને રોકી રહી શકો ના એ તો અમારી એ જાતની એક વિદ્યા છે એમાં રહી બાકી તમે ભગવાન ભગવાન નું ધ્યાન કરીને પંદર દી રહી શકીએ નહીં અને એમ સાંભળ્યું તો એ જાતની એક વિદ્યા એમાં સમાધો ક્યાં હતો અહીં તો મારે જ્યાં જયારે પંદર દી આમ થાય ને હા 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 અને પાછું ખૂબી એવી છે પંદર દી એમાં રહે એટલે શ્વાસ ઓલી ન હોય એટલે નખ ને વાળ વધે નહીં નખ વાળ વધે નહીં હો પંદર દી મહિનો રહેતો છતાં મૂંઢ ને અજ્ઞાની હોય એની અરે શું સંબંધ છે એ જીવન ક્યાં આત્માના છે પણ બહારની કૃત્રિમતાના એવા ભબકાને દેખીને આ હા શું સમાધિ ચડ્યા વિના બાપા કઈ પંદર દી હાર પાણી વિના રહે હવે અનંત વાર રહ્યો સાંભળને ભગવાન આત્મા દેહના રજકણી રજકણથી જુદો અને તે લોહી અને વીર્યથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિયો મનથી જુદો એ લક્ષણ એનું નથી એ લક્ષણ એનું નથી એના જ્ઞાન અને આનંદના લક્ષણ દ્વારા જે અંદરમાં જતા જે જીવનની જ્યોત શાંતિની અવસ્થા ઉપતી શોભતી પ્રગટ થાય એવા જીવને જીવે તે જીવનું જીવન છે બાકી બધા જીવના જીવન છે. ભારે વાત પણ ભાઈ પહેલેથી આવી આકરી કઈક એને રસ્તા બજતા છે કે નહીં. અરે ભગવાન પહેલો રસ્તો જ આ છે શું કહેવાય. એ બધાના અંતરનો આશ્રય છોડીને ચૈતન્યની દ્રષ્ટિ કરે ત્યારે સ્વભાવની શાંતિ આવે અતિન્દ્રિય આનંદનો અનુભવ આવે સમ્યક જ્ઞાનની કણિકા સ્વને પકડવાની દિશા જાગે દ્રષ્ટાપણું થાય આત્મબળ આત્માને પકડવાને કાર્ય સ્વરૂપ રચનાનું કાર્ય કરે એવી દશાના જીવનને જીવનનું જીવન કહે. કે શું એટલે જીવન આપી ડાક્ટર આપી દઈએ એટલે કોઈ હો બાપા મરી જતા હો ત્યાં તમે જીવન આપ્યું પણ હજી ડાક્ટરને જીવન કોને કેવું એની ખબર ન મળી તને જીવન ક્યાંથી આપતા હતા આ શરીરનું આપતા છે એમ છે નહીં શરીરનું આયુષ પ્રમાણે રહેવું આયુષ પ્રમાણે તેની થીતી આયુષ પૂર્વે જે પ્રાગ હોય પ્રમાણે ટકે લાખ ઇન્દ્ર ઉપર ને ઉતરે એ સમય ફરે ની ત્રણ કાળ ત્રણ લોકો કે મોટા ડાક્ટર ઇન્જેક્શન ખોહે ના મોટા શું કહેવાય ઘણા ઘણા આવે છે ને ઇન્જેક્શન તો ગ્લુકોઝ ને આ ને તે ને ફલાણા ને રાખી દે હે બોલો રાગ થાય છે રાગ થાય સંત થતું નથી બોલાવે છતાં કઈ મટવું ન મટવું એને આધીન રાગી પ્રાણીને રાગ થાય નોલાને પૈસા રળવાનો રાગ થાય માટી એવો મેળ બે ખાઈ જાય. ભારે વાત પણ ભાઈ ભગવાન આત્મા કોઈના જીવનને દઈ શકતો નથી અને કોઈથી જીવન લઈ શકતો નથી બહારનું અને અંતરનું જીવન આ તો એની વાત છે ને લિંગ એટલે મન અને ઇન્દ્રિય જીવત્વ ધારણ કરી રાખવું જેને નથી પાંચ ઇન્દ્રિયો ને મન વચન ને શ્વાસ ને આયુષ ને રાખવું એનામાં છે જ નહીં એના સ્વરૂપમાં છે નહીં એ તો એની થીતી રહે એના સ્વરૂપમાં તો જ્ઞાતા દ્રષ્ટા થઈને અંતરમાં એકાગ્ર થાય અને જ્ઞાનના જીવનને ઉપે શુભે આ એને જીવતરને ધર્મી જીવ કહેવામાં આ રીતે આત્મા શુક્ર શુક્ર એટલે વીર્ય આર્તવ એટલે લોહીનો બિંદુ એના અનુવિધાઈ અનુસરીને થનારો નથી એ શુક્રને વીર્યને અનુસરીને થનારો એ તો ચૈતન સ્વભાવને એકાકાર થઈને થઈને દશા પ્રગટ કરે છે વસ્તુ તો ના દી છે થાવું થૂંકી દી હોય તેનો નાશ ન થાય ને ન હોય તેની નવી ઉત્પત્તિ નાશ તો વિદ્યતે ભાવ આવે છે કે નહીં ન હોય તે નવું થાય ને હોય તે સર્વથા જાય નહીં રૂપાંતર થાય રૂપાંતર થાય બદલો થાય અવસ્થાંતર થાય પણ વસ્તુ જાતને છોડીને બીજી જાત થાય કે જાત છોડીને નાશ થાય એવું ત્રણ કાળમાં બને ભગવાન આત્મા સમજાણું ઓહો એવા અર્થની પ્રાપ્તિ થાય છે લ્યો એવો અલિંગ ગ્રહણમાંથી ભાવ નીકળે છે કે છે અલિંગ ગ્રહણ લિંગ એટલે મન ને ઇન્દ્રિયોથી જે આ ઉત્પત્તિ થઈ આ લોહીને વીર્યથી એને અનુસરીને આત્મા થનારો નથી પણ પોતે ત્રિકાળ સ્વરૂપ છે એને અનુસરીને જે જ્ઞાન શ્રદ્ધા ને આનંદની દશા થઈ આ એને અનુસરીને જીવ જીવી શકે છે આ એનું નામ જીવે જીવું અને જીવનું જીવન એને ગાયું એમ કહેવામાં બાકી બધા નિર્થક થોથે કે ભાઈ છે લોકભાઈ પૈસા પૈસા છોકરા ને છોકરા તો મૂકી જાય જીવન નહીં છોકરા આશીર્વાદ આપે લ્યો બાપા બહુ સારું કર્યું તમે કઈ ખર્ચા નહીં અને અમારે માટે રાખી ગયા હે આ તો સાધારણ વાત છે પણ એમાં ક્યાં બાપા પ્રભુ તું ક્યાં જાયશ કોઈ તપાસ્યું છે ને આ રોગ આવે તો ડાક્ટર બોલાવો આ અનાદિનો ભ્રાંતિનો રોગ લાગ્યો છે એને માટે કોઈ ડાક્ટર બોલાવ્યા આત્મભ્રાંતિ સમરોગ નહી અને સદગુરુ શું વૈદ સુજાણ ગુરુ આજ્ઞા સમપથ્ય નહી ઔષધ વિચાર ધ્યાન શ્રીમદ પોતી આત્મસિદ્ધિની અંદર ઘણી નાની ઉંમર 30 વર્ષની ઉંમરમાં જબકી ઉઠ્યો આત્મા અંદરથી એની વિકાસ શક્તિ અને આનંદનો નિર્વિકલ્પ અનુભવ ફાટી ગયો નંદ્રીવર્ગ આત્મસિદ્ધિમાં કહે છે કે ભાઈ આત્મભ્રાંતિ સમરોગ નહીં એ ભ્રમણા કરી ગઈ છે કે શરીરને ઇન્દ્રિયો લઈને જીવું છું અને હું ઉત્પન્ન થયો માતાના પેટમાં લોહીને શુક્રથી હું ઉત્પન્ન થયો અરે તું તે ઉત્પન્ન થા શું ઉત્પન્ન કોણ થાય ને નાશ કોણ થાય એ તો અનાદિ અનંત ભગવાન વપુ વિનાશી હું અવિનાશી બોલે તો છે મારામાં વાતું પણ એ અવિનાશીમાં કેમ નજરું કરવી અને કેમ પરખવો એની ખબર્યો આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ સુજાણ ગુરુ આજ્ઞા સમ પચ્છ નહીં આજ્ઞા કરી હોય બાપુ આત્માનો વિચાર કર એ શરીર આદિ વાણી પર છે એ વિકલ્પો પણ ઉઠે તેના ઉપર આશ્રય છોડી દે અંતરમાં જા એનું ધ્યાન રોગ ટાળવાનો કે આત્મ સ્વભાવનો વિચાર અને એકાગ્રતાથી ભ્રાંતિના રોગને નાશ કરવાનો એક જ ઉપાય એમાં બીજી કોઈ દવા ફવા લાગુ પડતી નથી કો સમજાણું કઈ આ રીતે આત્મા અનુવિધાઈ લોહી અને વીર્યને અનુસરનારો નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે 13 બોલ થયા 13 થયા ને 14મો લિંગનું એટલે કે મેહનાકાર પુરુષાદિની ઇન્દ્રિયનાકારનું અહીં તો અલિંગ ગ્રહણમાંથી એક વિસર્થ થતા એવા અધ્યાત્મના લિંગ એટલે પુરુષ ચિહ્ન કે સ્ત્રીનું ચિહ્ન એના આકારે આત્મા કોઈ દી થયો નથી લિંગનું એટલે મિહન આકાર પુરુષાદિની ઇન્દ્રિયના આકારનું ગ્રહણ જેને નથી ભગવાન આત્મા એ પરમાણુની આકૃતિના દેહના અવયવો એને કોઈ દી આત્માના તત્વે ગ્રહણ કર્યા નથી એની વાસના એ પ્રકારની હતી ને એ પ્રકારના બંધન થયા અને બંધનના ફળ તરીકે આ મળ્યું પણ એ કઈ આત્મા એ ઇન્દ્રિયને ગ્રહણ કરી છે એ આત્માના સ્વભાવમાં નથી લોકો કહે ને અમે પુરુષ છીએ પુત્રની ઉત્પન્ન કરનારા છીએ અમે આવા છીએ અરે ભગવાન તું આત્મા કોને ઉત્પન્ન કરે અમે આના બેટા છીએ અમે આના બાપ છીએ કે ના આત્મા કોઈનો દીકરો નથી ને આત્મા કોઈનો બાપ શું કહે છે લિંગ એટલે મેહના આકાર ઇન્દ્રિયનો અવયવ જનન ઇન્દ્રિય એ ઇન્દ્રિયને આત્માએ ગ્રહણ કરી નહીં તો માટીનો પિંડ છે એ તો અજીવનું રજકણ છે, એની બધી ક્રિયાઓ બધી જડની છે, આત્માએ ગ્રહણ કરી નથી. શું કે છે પણ આ સમજાણું કઈ? એક વાર તારું અભિમાન પરની જડની ક્રિયા ઉપાથી ઉઠાવી દે, અને એનો અહંકાર છે ત્યાં સુધી સ્વભાવની દૃઢતા અનુભવની આવશે નહીં. અમે આમ કર્યા, અમે આમ કર્યા, અમે છોકરાઓ આટલા કર્યા, અમે આટલી છોડીયું કરી, અમે આટલા કર્યા, એ અમારા બળથી કર્યા, અમારા વીર્યથી કર્યા, અમારી જનન ઇન્દ્રિયથી. અરે પ્રભુ, તું તો ચૈતન છો, શું કે છો આ? તને શરમ નથી આવતી? ઓહો, આય કે છે કે પુરુષાકારાદિ ઇન્દ્રિયના આકારનું ગ્રહણ જેને નથી, એ પરમાણુની આકૃતિ માટીનો પિંડ, એનું આકાર જે દેહનો દેખાય અવયવનો, એ અવયવનો આકાર આત્મામાં નથી. એ આત્મા એને પકડ્યો, એને ક્યાં અંદર હાથ પગ છે? તો જ્ઞાનાનંદ રૂપી ચિદ્ધ ઘન આત્મા છે. એ પરમાણુને પકડે ને પરમાણુને છોડે. અરે બ્રહ્મયા, નાટક કઈ જાતનું પણ આ? પૂતગળનું નાટક આ, જડનું ખેલ ખેલે. આત્મા જાણે કા કરે અભિમાન, મૂંડ થઈને અભિમાન કે અમે આમ કામ કર્યા, અમે આમ કામ કર્યા. સમજાય છે? આમાં તો એને આચાર મહારાજ જરી ગુઢ અભિમાન જ્ઞાનીઓનું છે કે અમે આ રીતે પુત્રને પ્રસવ કરાવવા માંગીએ તો પુત્રને કરી શકીએ. એ સ્ત્રીનો હોય તો આમ, અરે તારો ભાર નહીં, તું તો રાગ કરી બહુ તો. પણ રાગનો કરતા થઈને કરી આત્મા નહીં, એ કરતા બુદ્ધિમાં અટક્યો વિકારની દૃષ્ટિમાં, એને નિર્વિકારી ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ થતી, અને એ દ્રષ્ટિ થયા વિના એને આત્મા કહેતા. આય તો કે છે પુરુષાદિના આકારનું ગ્રહણ નથી. સમજાય છે? જરી એ શરીરના અવયવો છે, એ અવયવોની આકૃતિ નાની મોટી થાય એને આત્માએ ગ્રહી નથી કે નાની મોટી કરે, એની દ્રષ્ટિ ત્યાં ગઈ છે. ભગવાન તો અરૂપી ચૈતન્ય છે, એને વિકલ્પ ઉઠે વૃત્તિ કદાચિત, પણ એ વૃત્તિને કારણે એ જડની ઇન્દ્રિયોના આકાર નાના મોટા થાય, ત્રણ કાળ ત્રણ લોકમાં બને નહીં. અરે વાતું ભાઈ, સમજાણું કાંઈ? એને જડની ઇન્દ્રિયોના આકારનું અભિમાન છોડાવે છે કે એ આકૃતિ ને એ આકૃતિનો ભાવ એ તારી ચીજને લઈને નથી. તું તો જ્ઞાતા દ્રષ્ટા છો, અને જો છોડ ભાવને તો એનું અભિમાન કર રાગને, અહમ 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 અહમ, પણ છતાં તારા ભાવથી ત્યાં ફેરફાર થાય, તે ગ્રહ છે ક્યાં તે તું એને મૂકે. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ. દેહાધ્યાસ, દેહની ઇન્દ્રિયો એ મારી છે અને એ ચેષ્ટાઓ મારી છે, એ અધ્યાસ છૂટે નહીં ત્રણકાળમાં નહીં. હું તો જ્ઞાનાનંદની ચેષ્ટા કરનાર છું. છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, એ રાગને વિકલ્પનો તું કરતા નહીં, પછી તો જડનો કરતા નહીં પણ રાગનો એ નહીં. ભોગતા તું હરક શોકનો ભોગતા નહીં, એ જ ધર્મનો મરમ. આ ધર્મની દશાનું મરમ સ્વરૂપ છે. પણ આય હજી વળગે જ્યાં બાર ઇન્દ્રિયના આકૃતિમાં હોશું હરખને અભિમાન, આ મારા મારા, એ હરખને શોકની રૂચિ છોડી અને અંતરદ્રષ્ટિના અવકાશમાં અંતર એકાકાર થવાનો અવસર ક્યારે મળે? માટી આચાર કહે છે કે પુરુષની ઇન્દ્રિયના આકારનું કે સ્ત્રીના ઇન્દ્રિયના આકારનું એને આત્માએ ગ્રહણ કર્યું, કેમ કે એનાથી ભિન્ન તત્વ છે, ભિન્ન તત્વનું અંતર ભાન થતા તે ગ્રહણ ત્યાગ મારામાં નથી. એવી અંતરદ્રષ્ટિ થવી આત્મા ઉપર તેને સમ્યક દર્શન કહે વિશેષ કહે છે.